શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 195 પર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ઘાટકોપરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 58.
બ્રહ્માંડ દેખાય ને એના જોડે જ ના આવ્યો હોય, પછી એનો રસાવાનો સવાલ રહેતો નથી. જે ટેબલ ટેનિસ હું છોડી નથી શકતો એ વગર મહેનતે છૂટી જાય, વગર પુરુષાર્થે છૂટી જાય. પરિભ્રમણની વેદના એવી છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત હિન્દી મને પત્રાંક 195 પત્ર કા રીડિંગ હૈ. સત સ્વરૂપ કો અભેદ રૂપ સે અનન્ય ભક્તિ સે નમસ્કાર. સત સ્વરૂપ મેને ત્રિકાલ સતરૂપ હૈ મેને મૌજૂદ હૈ, જિસકી મૌજૂદગી ત્રિકાલ હૈ ઉસકો કહેતે હૈ ત્રિકાલિક સત. ऐसा जो अपना स्वरूप उसको अभेद रूप से नमस्कार मैंने, मैं नमस्कार करने वाला और मेरा स्वरूप नमस्कार करने योग्य, ऐसा दो पना का भाव बीच में नहीं है. मैंने जो पर्याय अपने स्वरूप में लीन हो जाती है, ढल जाती है, लीन हो जाती है, वही अभेद नमस्कार है. सत स्वरूप मैंने त्रिकाल अस्तित्व जिसका है, अविनाशी अस्तित्व है, ऐसा जो अपना सत स्वरूप उसको अभेद रूप से मैंने नमस्कार करने वाला और नमस्कार करने योग्य, ऐसा जिसमें विकल्पात्मक भेद नहीं रहा, लेकिन अपने स्वरूप की महानता, अपने स्वरूप की पवित्रता, अपने स्वरूप के ऐसे दिव्य गुण देख करके देखने वाली अवस्था उसमें लीन हो गई, उसी को अभेद भक्ति से नमस्कार बोलने में आता है. अभेद अनन्य भक्ति, अनन्य मैंने ऐसी भक्ति कोई होती नहीं, ये पराभक्ति है. पराभक्ति मैंने आखिरी चरम सीमा की भक्ति है. दोपना नहीं रहे वो पराभक्ति है, ऐक्य हो जाए, दैव पर्याय का ऐक्य हो जाए, ऐसी निर्विकल्प अवस्था को अनन्य भक्ति रूप नमस्कार बोलने में आता है. ऐसी अपनी भक्ति का स्मरण करके पत्र का प्रारंभ करते हैं. मार्ग की इच्छा जिसको उत्पन्न हुई है, मार्ग मैंने उपाय, संसार का नाश करने का उपाय और सिद्ध पद मोक्ष पद निर्वाण पद प्राप्त करने का उपाय, उसको कहते हैं मार्ग, यानी रत्नत्रय रूप मार्ग, सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र, वही उपाय है इसका. संसार का नाश का भी वही उपाय है और मोक्ष पद का भी वही उपाय है. ऐसा मार्ग की इच्छा, मार्ग की इच्छा मैंने मार्ग प्राप्त करने की इच्छा जिसको उत्पन्न हुई है, उसे सभी विकल्प को छोड़कर यह एक विकल्प बार बार स्मरण करना आवश्यक है।
सभी विकल्प छोड़कर परलक्ष
छोड़ना और जो नीचे निम्न जो विकल्प दिया है उसके छोड़कर दूसरा नहीं होना है। मार्ग प्राप्ति के लिए अन्य प्रकार का उपाय में नहीं जाना, यही विकल्प में आना है, ऐसा कहना चाहते हैं। परलक्ष की बात तो बहुत दूर हुई, लेकिन उपायांतर की बात भी नहीं, क्या दूसरा उपाय की बात भी नहीं, वो बात है। याद करना, स्मरण करना माने याद करना। अब ये पहला वचन हमने पढ़ा कि मार्ग की इच्छा जिसको उत्पन्न हुई है, तो इस वचन का स्वाध्याय करते हुए, स्वलक्ष्य से स्वाध्याय करते हुए हमें हमारे में तलाश कर लेनी चाहिए, चेकिंग कर लेना चाहिए कि क्या वाकई हमको मार्ग की इच्छा उत्पन्न हुई है। तो हम यहाँ जो ज्ञानी पुरुष बात कहते हैं उसका स्वीकार कर सकेंगे। अगर ईमानदारी से हमको वो इच्छा नहीं है, यानी संसार की भी इच्छा है, संसार के कुछ प्रसंग की, कुछ पदार्थ की, तो वो स्मरण में बात रहने वाली नहीं है, स्मरण छूट जाएगा। जो बात वो कहना चाहता है कि बार बार इसका स्मरण करना, लेकिन वो स्मरण रहने वाला नहीं है। तो पहले हमको हमारे में वो देख लेना है, खरेखर वास्तव में हमको मोक्ष मार्ग की इच्छा है या नहीं, यानी बाकी हमको संसार छोड़ना है कि नहीं छोड़ना है, क्या भोगना है, क्या बात है, वो तो पहले हमको देख लेना चाहिए, तब तो आगे की बात का काम है होगा, वरना होने वाला नहीं। वो तो स्वाध्याय हो गया, बात खत्म। ये स्वाध्याय के लिए नहीं है सिर्फ, ये जो कह रहे हैं वो बात अमलीकरण की है, क्या सिर्फ स्वाध्याय की नहीं है, अमलीकरण की है, इसलिए वो बात पहले चेक कर लेनी चाहिए। बराबर मार्ग की इच्छा उत्पन्न हुई है, कोई भी आदमी परस्पर विरुद्ध ऐसे दो मार्ग पर एक साथ नहीं चल सकता। ऐसे एक मार्ग पूर्व में जाता है, एक पश्चिम में, या तो पूर्व में जाएगा चलने वाला, या तो एक साथ दो दिशा में जा सकेगा, ऐसा ही संसार मोक्ष का है, दोनों प्रतिपक्ष में है। तो तुम देखो अपने आप में कि तुमको किस मार्ग में जाना है। दो घोड़े की सवारी तो होने वाली है नहीं, अंतर से जिसको संसार मार्ग में नहीं जाना है, यानी अंतर से उसको थकान आई है, उनको नहीं जाना, उसके लिए ये पत्र है। बाकी तो स्वाध्याय अनेक बार करेंगे, हमारी परिस्थिति वहां की वहां रह जाएंगे। कौन सा विकल्प बार बार स्मरण करने का है कि अनंत काल से जीव का परिभ्रमण होने पर भी उसकी निवृत्ति, उसका नाश क्यों नहीं होता। अनंत काल से जीव का मैंने मेरा, जीव कौन है, मैं हूँ, जीव माने मैं, कोई पर की पर का विकल्प दूसरे का विकल्प हमें नहीं करना है। अनंत काल से मेरा परिभ्रमण होने पर भी उसका नाश क्यों नहीं हो रहा है, परिभ्रमण क्यों चालू रहा है, और ऐसा मैं क्या करूं, ऐसी कौन सी करनी करूं कि जिससे वो परिभ्रमण का नाश हो जाए। ये मेरा संशोधन का विषय है। मेरा परिभ्रमण चालू रहा है अनंत काल से और उसका नाश नहीं हो रहा है, ये मेरे चिंता का विषय है। और कैसे नाश हो, ये मेरा संशोधन का विषय है, मेरी जिज्ञासा का विषय है, मेरी भावना का विषय है। ये दो प्रकार के परिणाम बार बार होना चाहिए, यानी विस्मरण नहीं होना चाहिए। कब तक, कि जब तक पूर्ण शुद्धि का, पूर्णता का लक्ष्य नहीं हुए तब तक, क्योंकि ये चिंतना और ये प्राप्ति की भावना की वेदना अप्राप्ति होने से पूर्णता के लक्ष्य में परिणमन करेगा। कारण कार्य का दोनों में संबंध है। और ऐसा पूर्णता का लक्ष्य होए तभी यथार्थ चिंतना और वेदना हुई है, ऐसा गिनना, वरना कुछ होकर के, कुछ खेद होकर के चला जाएगा जिसका कोई महत्व नहीं है, क्योंकि वो खेद कार्य साधक नहीं हुआ। कार्य साधक कब हुआ, पूर्ण शुद्धि का लक्ष्य, पूर्ण शुद्धि का ध्येय निश्चित हुआ तब। इसलिए जहां तक ऐसा रिजल्ट नहीं आए लक्ष्य का, पूर्ण शुद्धि के लक्ष्य, वहां तक उसका विस्मरण होना नहीं चाहिए। अगर वो विस्मरण हो गया या होता रहेगा तो समझना के हमको परिभ्रमण का भय, भवभ्रमण का भय है ही नहीं, उनकी कोई चिंता है ही नहीं, ये मान के चलना चाहिए। साबित करने की जरूरत नहीं है। अब कहते हैं कि इस वाक्य में, इस वचन में अनंत अर्थ समाया है, समाविष्ट है, वो कैसे, तुम चिंतना में आओ तो पता चलेगा। सुनने से तो सुना अनसुना हो जाएगा, कहां तक वो स्मरण में रहेगा, सुने सुनी हुई बात कहां तक स्मरण में रहती है, नहीं रहती। जो परिभ्रमण की चिंतना में आता है उसको ज्ञानी का इस जो वचन है, ये जो वचन दिया है उसमें कितना अर्थ कितना भाव समाया है उसका पता उसको चलेगा। कैसे कि जीव को परिभ्रमण के कारण रूप अनेक प्रकार के अनंत भाव हुए हैं हो रहे हैं उसका भाव भाषण होगा। हाँ ये जो मेरे परिणाम चल रहे हैं ये सब ऐसे ऐसे ही मैंने परिभ्रमण किया ऐसे ही मैंने परिभ्रमण किया ऐसे ही मैंने परिभ्रमण किया तो चिंतना होते ही इसमें क्या अर्थ भरा है कितना अर्थ भरा है उसका पता चल जाएगा। एक वाक्य में अनंत अर्थ भरा है देखो ज्ञानी का ज्ञान देखो ज्ञानी का ज्ञान एक वाक्य कह करके एक वचन कह करके कहते हैं कि देखो इसमें अनंत अर्थ भरा है। कैसे कहते हैं कि ये परिस्थिति में वो गुजरे हुए हैं
बराबर
इसलिए उनको मालूम है कि यहां तो समस्या और समाधान दोनों साथ में देते हैं कि तुम्हारी ये समस्या है उस समस्या का समाधान निकालते वक्त तुमको ऐसा ऐसा होएगा अगर ऐसा नहीं होता है तो मानना कि तुम्हारी समस्या में अभी आई ही नहीं। क्यों कि बहुभाग बहुत सी बातें सुन करके बौद्धिक स्तर पर के स्तर पर उसका निर्णय लिया जाता है और बौद्धिक स्तर पर आगे बढ़ना जाता होता है इस प्रकार का यहां बात नहीं है। यहां तो इसका असर होते ही परिभ्रमण का भाव भाषण हुआ कि कितना दुख जिसका कोई हिसाब नहीं इतना दुख है ऐसा भाव भाषित होते ही उसकी चिंता हुए बिना तो करनी नहीं पड़ती हो जाती है पर करने से कर सकते नहीं कोई तो कृत्रिम रोली रोना धोना हो गया तो इसका कोई मूल्य है नहीं। इसलिए कहते हैं कि इस वाक्य में अनंत अर्थ समाया हुआ है पर इस वाक्य में कही हुई चिंतना किए बिना या चिंतना हुए बिना
अनंत अर्थ नो बीजो कोई पहलू छे
जी
अनंत अर्थ नो जे तमे समझायो ये पछी नो बीजो कोई बीजी साइड छे के हमारा
एक साइड तो ही कही बीजी साइड मा तमे सॉल्यूशन भाषे छे कि जो आटला बधा परिभ्रमण ना भावो छे तो एनी सामे उदेश पण होवो जोईए जे जे दोषथी परिभ्रमण थाय छे जेवा जेवा दोषथी परिभ्रमण थाय छे तो तेवा तेवा दोष मटाडवा माटे तेवा तेवा एनो उपाय पण होवो पड़े छे
बराबर
एम पण ऊंडेथी विचारता आव्या विना એટલે ભાવોની દુનિયા કેટલી વિશાળ છે એનો ખ્યાલ આવશે ભાવો કી દુનિયા હૈ ઉસકી ભી વિશાળતા બહુત હૈ વો ખ્યાલ મેં આ જાયેગા બાત ઓર ઇસ ભાવો મેં મેં ભટક રહા હું વો મેરી भाव परिभ्रमण की परिस्थिति है और फिर जन्म मरण हो रहा है भिन्न भिन्न क्षेत्र में भिन्न भिन्न परिस्थिति में, टीकेंद्री से लेकर के पंचेंद्री तक, तिरियंच में, मनुष्य में, देव में और नारकी में, ये परिभ्रमण है, द्रव्य परिभ्रमण है। जीव द्रव्य परिभ्रमण कर रहा है, इसका कारण भाव परिभ्रमण था। भाव परिभ्रमण कारण है, द्रव्य परिभ्रमण उसका फल है। अनंत काल से मेरा परिभ्रमण हो रहा है, उसका नाश क्यों नहीं हो रहा है? उसको खोजने को जाएगा ना तो भी मालूम पड़ेगा कि उसमें अनंत अर्थ समा हुआ है। तो हमको वो बात प्रवचन से नहीं समझनी है, चिंतना में आकर के वो बात समझनी है। क्यों? कि फीलिंग स्टेज है, वो चिंतना है, वो फीलिंग स्टेज है, वैचारिक स्टेज नहीं है। फीलिंग स्टेज जो होता है, फीलिंग स्तर जो होता है, उसको यथार्थ समझने के लिए वैसे फीलिंग में आना जरूरी है। जैसे एक आदमी हमको मिला कि भाई हमको हमारे आत्मा पर प्रेम होना चाहिए, हमको गुण का प्रेम होना चाहिए, लेकिन मेरे जीवन में कभी प्रेम मैंने हुआ ही नहीं, किसी पर मेरे को प्रेम हुआ नहीं, मुझे किसी से प्रेम हुआ ही नहीं, और मैं ये भाषा उसको समझता ही नहीं, मैं क्या करूं? तो उसको तो प्रेम का भाव आएगा तभी पता चलेगा कि वो क्या चीज होती है। कि जिसके ऊपर प्रेम होता है उसके बिना तड़पन क्या होती है वो तभी पता चलता है। तो ये सब फीलिंग की जो बात है वो फीलिंग से समझी जाती है। बिना फीलिंग वाले को इस प्रकार के बिना फीलिंग वाले को वो बात समझ में नहीं आती। तो समझना है तो फीलिंग में आ जा, वरना वो बात यथार्थ रूप से समझ में आएगी नहीं। जैसे माँ को मातृत्व प्रेम होता है, तो मातृत्व प्रेम का पता पिता को नहीं चलता है तो दूसरे को कहां से चलेगा? क्या जो संतान है वो तो दोनों का है, फिर भी माँ माँ होती है, माँ है तो माँ ही होती है। गुजराती में पिता को बापा कहते हैं, क्या कहते हैं? बापा। और माँ को बा कहते हैं। बापा क्या है? बा का पा भाग, मैंने पाव माँ को जो प्यार होता है, प्रेम होता है, इसका 1/4 पिता का होता है, इससे ज्यादा नहीं होता। जनरल बात है, स्पेसिफिक किसी व्यक्ति की कोई बात नहीं है, जनरल बात वो हमारे यहाँ बोली जाती है कि माँ होती है वो माँ ही होती है। अब कोई समझना चाहे कि वो माँ का मातृत्व तो प्रेम कैसा होता है, तो तुम माँ बनो तो भी पता चलेगा कब पता चलेगा? मां बनोगे तो इसके पहले वो पता नहीं चल सकता। ऐसे स्वानुभव का सुख है, कोई कितना भी ज्ञानी बतावे अनुभवी समझ में नहीं आएगा, आनंद की महिमा करे समझ में नहीं आएगा। एक तो बराबरी करने की कोई चीज है ही नहीं, फिर भी बता दे कि इंद्र का इंद्रासन भी इसके आगे कुछ नहीं है, इस प्रकार की कंपैरिजन की वो चीज ही नहीं है, क्योंकि वो किसी के साथ बराबरी हो ही नहीं सकती। तो अनुपम चीज है, किसकी उपमा देंगे?
जगत
तो फिर भी समझ में नहीं आएगा, उसके लिए तो स्वानुभव होना ही जरूरी है। जिज्ञासा भावना शू करो, आ शू काम थई रह्यू छे अने शू करवाथी मटे ने उपाय शू? उपाय माटे दृढ़ થઈને જુર્યા વિના એમ વાત આવશે, એ વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના, એટલે પરિભ્રમણની ચિંતા કર્યા વિના અને તેને માટે દૃઢ થઈને જુર્યા વિના તડપણ उसको मार्ग प्रेम कहते हैं, मार्ग भक्ति कहते हैं। तो कब आती है कि उसके लिए तड़पन आती है, तब तड़पन शब्द लिया ना
तरसे बिना,
तरसे बिना, बहुत तृषा लगती है तो तड़पन होती है ना, तरसे बिना। अप्राप्ति का दुख, क्या अप्राप्ति का दुख? उपाय की प्राप्ति नहीं है इसका दुख। अरे मेरे पास मेरे परिभ्रमण से छूटने का कोई उपाय की प्राप्ति नहीं है, मुझे चाहिए मिल नहीं रहा है, इसके लिए तरसे बिना मार्ग की दिशा का भी अल्प भान होता नहीं है, वर्तमान में किसी को भी होता नहीं है, इस स्थिति में आए बिना, ये फीलिंग स्टेज में आए बिना किसी को भी मार्ग का कैसा होता है इसका तो भान नहीं होता, लेकिन मार्ग किस दिशा में है इसका अल्प भी भान नहीं होता। धारणा वाला बोल देंगे कि अंतर्मुख दिशा में मार्ग है और वो समय दर्शन ज्ञान चरित्र रूप है, लेकिन यहाँ उसका भान की बात चली है, इसके जानकारी की बात नहीं चली है। तुम्हारी जानकारी है, ये भान तो नहीं है। शब्द क्या प्रयोग क्या आया? भान आया, जानकारी वाला नहीं आया। भान होना कि मैं परिभ्रमण कर रहा हूं, तभी उसकी चिंता होगी और उसकी तरस आएगी, तब मार्ग की दिशा का भान आएगा, और ना जानकारी होगी वो बेकार जाएगी। तो जानकारी बेकार ही है, जानकारी ही बेकार है, इससे कुछ होने वाला नहीं। मोक्ष मार्ग की प्राप्ति के लिए मोक्ष की भूमिका चाहिए, और मोक्ष की भूमिका का ये प्रथम चरण है, बिना मुमुक्षु हुए, बिना आत्मार्थी हुए कोई मोक्ष मार्ग को पाता नहीं, और जो मुमुक्षु मोक्ष मार्ग प्राप्त करने के लिए मुमुक्षुता में आता है तो उसको पहला स्टेज प्रथम चरण यही है। तो लिखते हैं कि उसका भान किसी को होता नहीं, पूर्व में भूतकाल में कभी किसी को हुआ नहीं और भविष्य काल में होगा भी नहीं, हमने तो ऐसा जाना है, हमारे अनुभव से हमने तो ऐसा जाना है। इसलिए आप सभी को, किसी को बाकी नहीं रखा कि तुम विद्वान हो, तुमको वेदना नहीं आवे तो चलेगा, तुमने बहुत शास्त्र पढ़ा है। वेदन सहितन अनुभवन आत्मज्ञान की व्याख्या करे 437 में, गुण थी लक्षण थी गुण थी अने वेदन थी जेने आत्मा जाण्यो, ज्ञान लक्षण थी ज्ञान स्वभावी गुण, ज्ञान स्वभावी ते ज्ञान गुण, ज्ञान लक्षण थी ज्ञान स्वभावी आत्मा ने स्वसंवेदन ज्ञान में वेद्यो, वेदन थी वेद्यो તેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે। બાકી બધી આત્મજ્ઞાનની વાતો, આ વ્યાખ્યા જે કૃપાળુજીએ કરી આત્મજ્ઞાનની પરફેક્ટ વ્યાખ્યા છે। શું એમાં કોઈ ફોટો ન કાઢીએ કે પછી વિદ્વાન આવે તો એનો ફોટો ન કાઢી શકાય, તો પોતે વિદ્વાન ના વિદ્વાન હતા ને એમના તો અનુભવમાં જે વિષય આવ્યો છે એ અભિવ્યક્ત કરવાની એમની શક્તિ પણ બહુ અતિશય મારી વાણી છે, સાતિશય વાણી જેને કહીએ એવી વાણી છે। કહે છે કે એ સહજ સ્વરૂપે સ્થિતિ થવી એનું નામ જ મોક્ષ છે, અહીંથી મોક્ષ દશા શરૂ થઈ ગઈ। ભાવમાં પણ પ્રતિબિંબ છૂટે એટલી ભાવ મુક્તિ થઈ, અને શ્રદ્ધા અપેક્ષાએ તો કેવળ જ્ઞાન વર્તે છે, 493 માં આવ્યું કે નહીં, મુખ્ય નિર્ણય હેતુથી તો કેવળ જ્ઞાન વર્તે છે, એમને ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, એ મોક્ષ દશાની વાત છે। આ આ મોક્ષ સ્વરૂપે ભાન થયું એની વાત છે, એ ભાન કેમ નથી થતું, જીવ પોતાના સ્વરૂપને કેમ ભૂલ્યો છે એની વાત કરે છે। હવે ત્રીજા વચનામૃતમાં સંગના યોગે, બે શબ્દ લીધા છે ખાલી, સંગના યોગે એટલે પ્રારબ્ધ અનુસાર જે કાંઈ સંયોગોનો યોગ થયો તે સંગનો યોગ થયો। કયા પ્રકારે થયો? કે જે પ્રારબ્ધ અનુસાર સંયોગો થયા એ પર પદાર્થો હોવા છતાં પરમાં સ્વપણાની બુદ્ધિ કરી, એ સંઘનો યોગ। સંઘનો યોગ એટલે શું? કે સંઘને સંઘ રૂપે ન જોતા ન અનુભવતા ન માનતા પરને સ્વપણે, સંઘને સ્વપણે જોયો, પ્રાપ્ત સંયોગોમાં પોતાપણાની બુદ્ધિ કરી માન્યતા કરી, એ સંઘના યોગે આ જીવ પોતાની સહજ સ્થિતિને ભૂલ્યો છે, સહજ સ્થિતિને ભૂલે છે એનું આ એક જ કારણ છે। એ વચનામૃત 337 પણ એ વાત કરી છે। બહુ સંક્ષિપ્તમાં બીજો પત્રાંક છે, 500 ઉપરનો છે કોઈ, એમાં એ વાત લીધી છે કે નિજમાં નિર્બુદ્ધિ કરે તો જીવ પરિભ્રમણથી મુક્ત થાય, અને પરમાં નિર્બુદ્ધિ કરે તો પરિભ્રમણ કર્યા કરે। આટલો સંક્ષેપ છે, સંક્ષેપ કેટલો છે તમને મોક્ષનો? કે પરમા પોતાપણાની બુદ્ધિ કરે તો જે પરિભ્રમણને પ્રાપ્ત કરે, અને નિજમાં નિજ બુદ્ધિ કરે તો જે પરિભ્રમણથી મુક્ત થાય ને મોક્ષ થાય. આટલું જ કરવાનું છે. એ જ વાત અહીંયા કરી કે સંજ્ઞા યોગે આ જીવ પોતાની સહજ સ્વરૂપની સ્થિતિને ભૂલ્યો છે. શરીર ભાઈ પર્યસમ નજીકમાં નજીક મનુષ્ય શરીર છે, તો જન્મો ત્યારથી હું માણસ છું એ સંસ્કાર લઈને આવ્યો. મનુષ્ય જન્મ પણ એ કોઈના સંસ્કાર લઈને, પૂર્વ સંસ્કાર લઈને આવ્યો. મનુષ્ય ગતિ અને મનુષ્ય આયુષ્યનું બંધન થયું એ પણ તથારૂપ પરિણામ થયા એનું ફળ આવ્યું છે. એટલે જન્મ થાય હું મનુષ્ય છું, અને માણસ તરીકેની મારી ફરજ કેટલી એવું વિચારતો થઈ જાય છે. હું સહજાત્મ સ્વરૂપે આત્મા છું અને આત્મકલ્યાણ કરવાની મારી ફરજ કેટલી એ વાત બેસતી નથી, એ વાત અંદર ઉતરતી નથી. મોટાભાગના તો સાંભળવા મળતી નથી. 590 કરોડની વસ્તીમાં મુઠ્ઠીભર માણસને સાંભળવા મળે છે, અને સાંભળવા મળે છે એના મોટાભાગના અંદર ઉતરતી નથી. બાકી જેને સાંભળવા મળતી નથી એને તો વિચારે ક્યાંથી આવે કે હું માણસ છું કે નહીં, કે હું આત્મા છું. પણ હું આત્મા છું માણસ નથી એવું સાંભળવા મળે છે એને પણ સંઘનો એ હું માણસ છું એ ભૂલાતું નથી, છૂટતું નથી, એ સંસ્કાર છોડતો નથી, છોડવાનો પુરુષાર્થ કરતો નથી, બીજું કર્યા કરે છે, તો એને પોતાના સ્વરૂપનું ભાન થતું નથી. સંઘની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. સંઘની નિવૃત્તિ એટલે હું દેહાદી સંયોગથી રહી છું એવી માન્યતામાં નિવૃત્તિ કરવી. દેહનો ત્યાગ કરીને આપઘાત કરવાની વાત નથી, કે કુટુંબ છોડીને બાવો બની દેવાની વાત નથી. આ તો મુમુક્ષુની ભૂમિકાનો વિષય ચાલે છે. ત્યાગ દશા તો 6-7 ગુણ સ્થાને આવે છે, કે ઘર છોડીને, વ્યવસાય છોડીને, સમાજ છોડીને જંગલમાં ચાલ્યો જાય. મુમુક્ષુનો એ પ્રકાર ભૂમિકામાં છે. અને તો સંઘની નિવૃત્તિ કરવી એટલે શું? કે જે કોઈ પ્રારબ્ધ ઉદેત જે પદાર્થો સચેત અચેત સચેત અચેત મિશ્ર એવા 3 પ્રકારના પદાર્થો સંયોગમાં છે એ સંયોગ વાળા હું છું એવી માન્યતા છોડવી તે સંઘની નિવૃત્તિ છે. હું એક આત્મા છું, હું દેહ અને રાગ રહિત જ્ઞાન સ્વરૂપી એક આત્મા છું એની માન્યતામાં આવવું તે સંઘની નિવૃત્તિ છે. સંઘની નિવૃત્તિ થાય તો સહજ સ્વરૂપનો અપરોક્ષ એટલે પ્રત્યક્ષ, અપરોક્ષ એટલે પ્રત્યક્ષ ભાન પ્રગટે છે. અનુમાન કરીને કોઈ પરોક્ષ જાણવાની વાત નથી. આત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ એ અનુમાનનો વિષય નથી. અનુમાનમાં વિષય થાય એવો પદાર્થ નથી. પોતાના સ્વરૂપનો અતિન્દ્રિય પ્રત્યક્ષ ભાન પ્રગટ થાય અને એમાં સ્વસંવેદન જ્ઞાનથી પ્રત્યક્ષ અનુભવ થાય એવો એ પદાર્થ છે. અને એ ભાન સંઘની નિવૃત્તિએ પ્રગટે છે. એટલે બીજા વાળો છું, શરીર વાળો છું, પૈસા વાળો છું, કે મકાન વાળો છું, કે આબરૂ વાળો છું, કે કુટુંબ વાળો છું, એ બધું છૂટે માન્યતામાંથી. ત્યારે એ બધા પદાર્થો એના સ્થાનમાં એમને રહે. એ પદાર્થોનો ત્યાગ કરવાનો અહીંયા ભૂમિકા નથી. એ પદાર્થોની વચ્ચે રહીને પણ એ હીરાનો અંશ એવી માન્યતા ઉત્પન્ન કરવી, એનું પ્રત્યક્ષ ભાન કરવું. કેમ કે મૂળ પદાર્થ એના વિનાનો છે. સહજ સ્વરૂપ તો એ વિનાનું છે. નમસ્ થાય તો માણસનું મૃત્યુ થાય છે ત્યારે ચર્ચા એ જ ઘરમાં બધા કરતા હોય છે, કે જો કોઈ નો હતો એનું કાંઈ હતું એમ. ચર્ચા શું કરે કે કોઈ નો હતો કે કોઈ નો નહોતો? કેમ? કે કોઈ સાથે ગયો નહીં, એનું કાંઈ હતું ને કાંઈ નહોતું, કેમ કે કાંઈ સાથે લઈ ગયો નથી. એ વાસ્તવિકતા આવીને ઉભી રહે છે, સરવાળો તો વાસ્તવિકતા આવીને ઉભી રહે છે. એ પહેલા કલ્પના આખી જિંદગી કરી કે ફલાણા વાળો ફલાણા વાળો ફલાણા વાળો, એ બધો સંઘનો યોગ પોતાના સ્વરૂપના ભાન ભૂલાવે છે, બેભાન કરે છે એ માન્યતા, અને એ માન્યતાની નિવૃત્તિ કરી ત્યાં સહજ સ્વરૂપે સ્થિતિ થાય છે. એટલે સહજ સ્વરૂપે છું એવો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એ જ માટે અને એવું ભાન કરાવવા માટે જ સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે. બહુ મહત્વપૂર્ણ વાત કરી તીર્થંકર દેવના નામે વાત કરી છે, કે એ જ માટે એવું ભાન જીવને પ્રગટે, પ્રત્યક્ષ ભાન પ્રગટ થાય તો ચોથું ગુણસ્થાન, ભલે ગુણસ્થાન અપેક્ષાએ ચોથું ગુણસ્થાન આવે, મોક્ષ માર્ગની અપેક્ષાએ મોક્ષ માર્ગનું હજી પ્રથમ સોપાન છે, પહેલું પગથિયું છે, પણ મોક્ષની અંદર પૂર્ણ નિર્વાણ દશાની એમાં ગેરંટી છે. કે જેને આત્મભાન પ્રગટે તેને અલ્પકાળમાં નિર્વાણ દશા પ્રાપ્ત થાય, થાય ને થાય જ. એટલા માટે એવું ભાન પ્રગટાવવા માટે જ, એટલા માટે સર્વ તીર્થંકર અનંત તીર્થંકરો થયા ત્યાર સુધીમાં, અનંત ચોવીસી ગઈ એના અનંત તીર્થંકરો થયા. એ તો ભરત ક્ષેત્રમાં મહાવિદેમાં તો અનાદિકાળથી અનંત તીર્થંકરો નિરંતર થતા જ આવે છે. આજે પણ વિશ્વ તીર્થંકરો વિહરમાન છે, વિહાર કરે છે, અને વધીને 160 તીર્થંકરો ત્યાં હોય છે એક સાથે. ભરત ક્ષેત્રમાં બે તીર્થંકર એક સાથે ન થાય, એક તીર્થંકરનો કાળ પૂરો થાય, વચમાં સારો એવો કાળનો ગેપ થાય, પછી બીજા તીર્થંકર જન્મ પામે. ત્યાં એક સાથે 20 છે અને વધીને 160 હોય છે બે મહાવિદ્યનાથી. એ સર્વ અનંત તીર્થંકરો થયા, ભરત ક્ષેત્રમાં પણ અનંત થયા અને મહાવિદ્ય ક્ષેત્રમાં પણ અનંત થયા. એ સર્વ તીર્થંકર આદિ અને એમની એમની પરંપરામાં એમને માર્ગને અનુસરનારા અનંત જ્ઞાનીઓ થયા, અનંત તીર્થંકરો થયા અને અનંત જ્ઞાનીઓ થયા. તે સર્વ એક જ અભિપ્રાય ધરાવે છે. અસંગપણું સર્વોત્કૃષ્ટ કહ્યું છે, સંઘની નિવૃત્તિ તે અસંગપણું. અસંગ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન પ્રગટવું તે અસંગપણું છે, અને એવું અસંગપણું તે સર્વોત્કૃષ્ટ છે. અને જેના અંગે, તેના ખાતર, અંગે એટલે એના માટે એવું અસંગપણું, એવું આત્મજ્ઞાનને આત્મભાન પ્રગટવા માટે જ સત્સંગ આદિ સર્વ સાધન આત્મસાધન કયા છે. ભક્તિ કરવાનું કયું હોય તો એના માટે, અસંગ દશા થવા માટે. શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનું અને સત્સંગ કરવાનું કયું હોય તો એના માટે. વ્રત નિયમ સંયમ પાળવાનું કયું હોય તો પણ એના માટે. સર્વ સાધન એના માટે રહ્યા છે. જો આત્મજ્ઞાન અને આત્મધર્મ આત્મભાન પ્રગટ કરવામાં ન આવે તો એ બધા સાધન સાધન નથી, પણ ખરેખર બંધનના સાધન છે, ધર્મના સાધન નથી પણ બંધનના સાધન. એટલા માટે છે કે એનાથી માત્ર પુણ્ય બંધ થાય છે, અને એ પુણ્ય બંધ ભોગવતા નવો પાપ બંધ થાય છે, અને પુણ્ય પાપના ચક્કરમાંથી એ સંસાર ચાલુ ને ચાલુ રહી જાય છે. માટે બંધનના સાધન થયા. સર્વ સાધન એવું અસંગપણું પ્રગટવા માટે, પ્રગટાવવા માટે જ કયા છે, અને એ જ સર્વોત્કૃષ્ટ દશા છે. અસંગ સ્વરૂપને આશરે અસંગપણું દશામાં પ્રગટ થાય, મૂળ સ્વરૂપના આશરે દશા પણ તેવી સ્થિતિ સહ સ્થિતિ થાય
એ સર્વોત્કૃષ્ટ દશા છે, એ જ ઉત્કૃષ્ટ દશા છે. એથી આગળ કાંઈ પછી કરવાનું રહેતું નથી. તેના માટે સર્વ સાધન કયા છે એમ કહીને અહીંયા એ ઉપદેશ આપ્યો છે કૃપાળુદેવે, કે તું કોઈ પણ સાધન કરતો હો, ચાહે સત્સંગ કરતો હો, ચાહે ભક્તિ પૂજા કરતો હો, કે ચાહે વ્રતાદિ પાલન કરતો હો, અસંગ દશા થવા અર્થે આત્માનો સંગ રહિત પણ જ્ઞાન ભાનમાં લાવવા માટે કરે છે કે કરવા ખાતર કરે છે? અમારા સંપ્રદાયમાં તો આવી ક્રિયા છે, અમારા સંપ્રદાયમાં તો આ પરંપરા છે, માટે અમે કરીએ છીએ એમ નહીં. પણ આમ કરતા આત્મજ્ઞાન અને આત્મભાન પ્રગટે, પ્રગટે તો કેવી રીતે પ્રગટે, કેમ પ્રગટે, એ પ્રગટવાના ક્રમની વ્યવસ્થિત પરિસ્થિતિ સમજીને એ ક્રમને અનુસરે છે તો આ જે જ્ઞાનીના માર્ગને અનુસરે છે, નહીતર સ્વચ્છંદે પ્રવર્તે છે અને એ તો સૌ સાધન બંધન થયા રહેવાનો કોઈ ઉપાય સ્થિતિ આવવાની છે. એટલા માટે સર્વ સાધન કયા છે અને સર્વ જિનાગમમાં કહેલા વચનો ભગવાને કહ્યા તો સર્વ તીર્થંકરોએ કહ્યા, સર્વ જ્ઞાનીઓએ કહ્યા અને સર્વશાસ્ત્રો, જિનાગમ એટલે સર્વશાસ્ત્રો, એમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. વિસ્તાર ઘણો છે, 11 અંગ અને 9 પૂર્વનો વિસ્તાર છે, જેને 12 અંગ કહેવામાં આવે છે. એ 12 અંગનો વિસ્તાર બહુ મોટો છે, કરોડો અબજો શ્લોક છે એની અંદર. શું એ બધાનું કેન્દ્ર સ્થાન એક જ જગ્યાએ છે, તમામ વિસ્તારને કેન્દ્રિત કરવામાં આવ્યો છે, સેન્ટ્રલાઇઝ કરેલો છે કે અસંગપણું સ્વરૂપનું જે અસંગપણું છે, સ્વરૂપે આ આત્મા અસંગ ચૈતન્ય છે એવું પ્રત્યક્ષ ભાન પ્રગટ કરવું, એવું જે અસંગપણું છે એ કહેવા માટે બધું કથન છે. જેટલા વચનો છે એ એમાં સમાઈ જાય છે, એ કહેવા માટે કહેલા છે, એ સિવાય બીજું કહેવા માટે વાત નથી. કોઈ જગ્યાએ એમ કહ્યું હોય કે દારૂ માંસ ખાવા પીવા જેવા નથી પણ શાકભાજી ખાવાને, શાકભાજી ખાતો હોય એને એમ કે કંદમૂળ ન ખાવાનું, બીજી લીલોતરી ખાવે, લીલોતરી ખાતો હોય એમ કહેવાય કે તારે લીલોતરી ખાવી નહીં, બીજું ઘણું ખાવાનું. એ ગમે એટલી નાની મોટી વાત હોય, મૂળ આશય અસંગ દશા કહેવા માટેનો છે. આ વાત લક્ષમાં હોવી જોઈએ. બીજી ગમે તેટલી વિસ્તારવાળી નાની મોટી આવી વાત હોય છે, શાસ્ત્રોમાં બધી વાતો હોય, કેમ કે અનેક જાતની યોગ્યતાવાળા જીવોને ઉપદેશ દેવો છે તો ઉપદેશનો ભેદ અને પ્રકાર પણ અનેકવિધ હોય છે, પણ છતાંય બધાનો આશય, એ બધાનું કેન્દ્ર સ્થાન એક અસંગ સ્વરૂપને અસંગપણે અનુભવનું એ કેન્દ્ર સ્થાનમાં રાખીને બધી વાત કરવામાં આવી છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે, જેટલા કોઈ વચનો કયા છે તે અસંગ થવા અર્થે કયા છે. એક પરમાણુથી માંડીને, ઠીક જળ દ્રવ્યની વાત કરી હોય પરમાણુની, એક જીવ સિવાયના 5-6 છે અજીવ દ્રવ્યો છે, જળ દ્રવ્યો છે, પાંચમાં જીવ નથી, એની વાત કરી હોય તો પણ અસંગ થવા માટે કરી છે એમ કે છે. એક પરમાણુથી માંડીને 14 રાજલોકની વાત કરી હોય, બધા પરમાણુ આવી ગયા, 14 બ્રહ્માંડની વાત કરી છે શાસ્ત્રમાં, સ્વર્ગ કેટલા, નરક કેટલા, મધ્યલોક કેવો, પર્વત મૃત પર્વત કેટલો, પ્રાણ ભરક્ષેત્ર કેટલું, 6 ખંડ કેટલા, મહાવીદી કેટલું, આ નદીઓ કેટલી, બધી વાત આવી હોય, બધું જેટલું કહ્યું હોય એક પરમાણુથી માંડીને 14 રાજલોક સુધીની વાત કરી હોય, અને એક મેષોન્મેષની ક્રિયાથી માંડીને, મેષોન્મેષ એટલે આંખની પાપણ ઊંચી નીચી થાય એવી જે ક્રિયા શરીરની, મેષોન્મેષથી માંડીને શૈલેષી અવસ્થા એટલે બારમા ગુણ સ્થાન પર્યંતની કોઈ પણ વાત ક્રિયા નહીં કરી હોય તો તે સર્વક્રિયા વર્ણવી છે તે એ જ અસંગતા સમજાવવા અર્થે વર્ણવી છે. આ તો પણ માર્યો છે કે તમામ જૂનાગમનું કથન આત્મા સત ચૈતન્ય અસંગ સ્વરૂપે છે, માત્ર કેવળ એક અસંગ સ્વરૂપે છે, એ સ્વરૂપમાં આશરે અસંગ દશા એનું ભાન અને જ્ઞાન પ્રત્યક્ષ કરીને એ દશા પ્રગટ કરવા માટે એ વાત કરી છે. બધો વિસ્તાર અહીંયા કેન્દ્રિત થાય છે એમ અહીંયા કહેવું છે. એટલે બીજા શાસ્ત્ર વિસ્તારને ક્યારેક પણ સમજવા માટે પ્રસંગ પડતો હોય તો પણ શાસ્ત્ર હશે કઈ જગ્યાએ કેન્દ્ર સ્થાન પામે છે એ વાતને લક્ષ્યમાંથી છોડ્યા વિના સમજવાનું છે, અને તો એ કહેનારનો જે લક્ષ્ય છે એને આશય છે એ વાંચનારનો કે સાંભળનારનો થાય, અને તો જ એને ઉપદેશ પરિણમે, તો જ ઉપદેશ સાથે એની સુસંગતતા થાય, નહીંતર કહેવા માગે છે કાંઈ અને પોતાને સમજાય છે કાંઈ એ દશા આવે. એટલે આ પાંચ વચનામૃત સુધીમાં આટલી વાત કરી છે કૃપાલુદેવે. વિશેષ આજે વિશેષ ઉપર સાંજે સ્વાધ્યાય લઈશ.
શશિકાંતભાઈ સાથે જેમને ચર્ચા વિચારણા કરવી હોય તેઓ એ પછવાડે આ મંદિરની અંદર પછવાડે ગુરુ છે ત્યાં પોતે ઉતરેલા છે, ત્યાં સવારના 10:15 થી 11:15 અને બપોરના 3:30 થી 5.
જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરા પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે દુઃખનો પ્રતિકાર વાળવા હું સર્વથા સમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પ્રોહ છો, જેથી હું મન વચન અને કાયાની એકાગ્રતાથી આપના ચરણાયનમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરા પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયની વિશે બહુ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું, તે સફળ થાવો સફળ થાવો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રિલોકના નાથ.